એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીશું જેમણે પોતાની છાપ ઇતિહાસ પર અનેક રીતે છોડી છે.
હા, અને આપણો આધાર છે વોલ્ટર આઇઝેક્સનનું પુસ્તક બેન્જામિન ફ્રેન્કલિન, એક અમેરિકન જીવન.
બરાબર, આ પુસ્તક 2003માં પ્રકાશિત થયું અને ફ્રેન્કલિન જેવા આમ તો જટિલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વને સમજવા માટે એક અદ્ભુત માર્ગદર્શિકા ગણાય છે.
ખરેખર બેન્જામિન ફ્રેન્કલિન વિશે એટલે 1706 થી 1790 વિચારતા જ મનમાં પ્રશ્ન ઉઠે કે કોઈ એક વ્યક્તિ આટલું બધું કઈ રીતે કરી શકે.
સાચી વાત છે. મુદ્રક, લેખક, શોધક, વૈજ્ઞાનિક, રાજદ્વારી,
પોસ્ટમાસ્ટર, અમેરિકાના સ્થાપક પિતા, યાદી તો આમ લાંબી જ છે. પણ આઇઝેક્સનની ખાસિયત એ છે કે તેઓ ફ્રેન્કલિનને માત્ર સિદ્ધિઓની એક લિસ્ટ તરીકે નથી જોતા.
હા, એ બહુ મહત્વનું છે. પુસ્તક તેમને એક જીવંત, શ્વાસ લેતા માણસ તરીકે રજૂ કરે છે જે મહત્વાકાંક્ષી છે, બુદ્ધિશાળી છે, પણ સાથે સાથે એટલે ભૂલો પણ કરે છે. એમની પોતાની જટિલતાઓ છે, એટલે જ એમની વાર્તા આજે પણ એટલી પ્રસ્તુત અને રસપ્રદ લાગે છે. નહીં, જાણે કે પેલો અમેરિકન સ્વપ્નનું મૂળભૂત વિચાર
કે સામાન્ય પરિસ્થિતિમાંથી પણ અસાધારણ ઊંચાઈએ પહોંચી શકાય.
બરાબર, એ જાણે એમના જીવનમાં મૂર્તિમંત થયો હોય.
બિલકુલ, એમની વાર્તા માત્ર ઇતિહાસ નથી પણ સ્વનિર્માણ, જિજ્ઞાસા અને ખબર છે સમાજમાં યોગદાન આપવાની વૃત્તિનું પ્રતીક છે. તો ચાલો આ અસાધારણ જીવનયાત્રાના મુખ્ય પડાવો જોઈએ.
ચોક્કસ, શરૂઆત ક્યાંથી થઈ? બોસ્ટનમાં એમનું બાળપણ અને ઘડતરના વર્ષો તે કેવા હતા?
ફ્રેન્કલિનનો જન્મ 1706માં બોસ્ટનમાં એક સાધારણ પરિવારમાં. પિતા સાબુ અને મીણબત્તી બનાવતા અને વિચાર કરો, તેઓ 17 સંતાનોમાંના એક હતા.
17? બાપરે!
હા, ઔપચારિક શિક્ષણ તો મતલબ નામમાત્રનું મળ્યું, માત્ર 2 વર્ષ. 10 વર્ષની ઉંમરે શાળા છૂટી ગઈ, પણ ઘરમાં બૌદ્ધિક વાતાવરણ હતું.
અચ્છા.
એમના પિતા ચર્ચાઓને પ્રોત્સાહન આપતા અને નાનપણથી જ કરકસર અને મહેનતના ગુણ શીખવા મળ્યા.
એટલે કે શિક્ષણ પુસ્તકોમાંથી નહીં પણ જીવનમાંથી અને જાતે વાંચીને મેળવ્યું. અને પછી પેલું 12 વર્ષની ઉંમરે મોટાભાઈ જેમ્સને ત્યાં એપ્રેન્ટિસ તરીકે જોડાયા. એ પ્રિન્ટર હતા ને?
હા, જેમ્સ પ્રિન્ટર હતા. અને આ પગલું કદાચ એમના જીવનનો પહેલો મોટો વળાંક કહી શકાય. પ્રિન્ટિંગ પ્રેસ એમની સાચી યુનિવર્સિટી બની ગઈ.
પુસ્તકોનો શોખ ત્યાંથી જ લાગ્યો હશે.
બિલકુલ, અહીં પુસ્તકો સાથે એમનો અતૂટ સંબંધ બંધાયો. પણ પેલું શું છે, ભાઈ સાથે બનતું નહોતું. જેમ્સનો સ્વભાવ થોડો કડક હતો, મારપીટ પણ થતી. આ સંઘર્ષમાંથી જ એમણે ગુપ્ત રીતે લખવાનું શરૂ કર્યું, સાયલેન્સ ડુ ગુડ નામે, એક વિધવાના પાત્ર તરીકે જે સમાજ પર આમ વ્યંગાત્મક ટિપ્પણીઓ કરતી.
અને એ લેખો તો ખૂબ લોકપ્રિય થયા હતા. આ અનુભવે જ કદાચ એમને શીખવાડ્યું હશે કે સીધા ટકરાવ કરતા ક્યારેક આમ પરોક્ષ રસ્તો વધુ અસરકારક હોય છે.
ચોક્કસ, એ શીખ એમને બહુ કામ લાગી. અને આ અનુભવ પછી 17 વર્ષની ઉંમરે એમણે એક બીજું સાહસિક પગલું ભર્યું.
ફિલાડેલ્ફિયા ગયા.
હા, ભાઈ સાથેનો કરાર તોડીને, જે તે સમયે ગેરકાયદેસર હતું, તેઓ બોસ્ટનથી ભાગી છૂટ્યા અને ફિલાડેલ્ફિયા પહોંચ્યા. પેલી 3 ફૂલેલી રોટલી સાથે શહેરમાં પ્રવેશવાની એમની વાર્તા બહુ જાણીતી છે.
હા હા, સાંભળી છે.
એ એમના સ્વનિર્માણનો, પોતાની રાહ જાતે કંડારવાનો મક્કમ નિર્ધાર દર્શાવે છે.
ફિલાડેલ્ફિયા એમના માટે કેવું સાબિત થયું? બોસ્ટન કરતા અલગ હતું?
હા, ઘણું અલગ. ફિલાડેલ્ફિયા વધુ ઉદાર અને તકોથી ભરેલું શહેર હતું. અહીં પ્રિન્ટર તરીકે કામ મળ્યું અને પછી એમણે પેલી જેન્ટો નામની ક્લબ શરૂ કરી.
જેન્ટો ક્લબ? એ શું હતું બરાબર?
એ કોઈ સામાન્ય ક્લબ ન હતી, પણ આમ પરસ્પર સુધારણા, જ્ઞાનની આપલે અને નેટવર્કિંગ માટેનું એક પ્લેટફોર્મ હતું. મિત્રો ભેગા મળીને ચર્ચા કરે, એકબીજાને મદદ કરે. અને આ જ ક્લબ પછીથી ફિલાડેલ્ફિયામાં ઘણા નાગરિક સુધારાઓનું એન્જિન બની.
અને આ એ જ સમય છે જ્યારે એમણે સ્વશિક્ષણ અને સ્વસુધારણા પર ખૂબ ભાર મૂક્યો, ખરું ને? પેલી 13 ગુણોની પ્રખ્યાત યાદી એમણે ત્યારે જ બનાવી.
હા, બરાબર. એમણે નૈતિક સંપૂર્ણતા માટે 13 ગુણોની યાદી બનાવી, જેમ કે કરકસર, ઉદ્યમ, સ્વચ્છતા, સંયમ વગેરે, અને રોજ તેનો અભ્યાસ કરતા, નોંધ રાખતા.
શું તેઓ સંપૂર્ણ બની શક્યા?
જો કે તેઓ જાણતા હતા કે સંપૂર્ણતા લગભગ અશક્ય છે, પણ એમનો મુદ્દો એ હતો કે સતત પ્રયત્ન કરતા રહેવું. પ્રયત્ન જ મહત્વનો છે, આ એમનો વ્યવહારુ અભિગમ દર્શાવે છે.
બરાબર.
એમણે ભાષાઓ શીખી, વિજ્ઞાન વાંચ્યું. આ જ અરસામાં તેઓ લંડન પણ ગયા, લગભગ 1724-26.
લંડન, ત્યાં શું કર્યું?
ત્યાં થોડી મુશ્કેલીઓ પણ આવી. ગવર્નર કીથે મદદનું વચન આપેલું પણ એ પાડ્યું નહીં, એટલે છેતરાયા. પણ એમાંથી આત્મનિર્ભરતાનો પાઠ શીખ્યા, અને સાથે જ ત્યાં જ્ઞાનોદયના નવા વિચારો અને વૈજ્ઞાનિકોના સંપર્કમાં પણ આવ્યા. પ્રિન્ટર તરીકે કામ કર્યું, થોડું લખ્યું, એમનું બૌદ્ધિક ઘડતર થયું.
અને ફિલેડેલ્ફિયા પાછા ફરીને પછી તો એમની વ્યાવસાયિક સફળતાની શરૂઆત થઈ ગઈ.
બરાબર. 1728માં પોતાની પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી, પછી 1729માં પેન્સિલ્વેનિયા ગેઝેટ ખરીદીને એને સફળ બનાવ્યું, અને પછી આવ્યું પેલું જગવિખ્યાત પૂર રિચાર્ડ્સ એલ્મેનિક.
હા, એના વિશે તો ઘણું સાંભળ્યું છે. એ શું હતું?
એક પ્રકારનું પંચાંગ હતું, પણ એમાં કેલેન્ડર અને હવામાનની આગાહી ઉપરાંત ઘણી બધી કહેવતો, સલાહો અને રમૂજ પણ હતી. અને એ એટલું લોકપ્રિય થયું કે ઘરે ઘરે પહોંચી ગયું, બેસ્ટસેલર બની ગયું.
અને પેલી કહેવતો, એક પૈસો બચાવ્યો એ એક પૈસો કમાયા બરાબર છે, વહેલા સૂવું ને વહેલા ઉઠવું, એ બધી એમાંથી જ આવી છે?
હા, મોટાભાગની એમાંથી જ છે. એમણે આ દ્વારા વ્યવહારુ નૈતિકતાનો ખૂબ પ્રચાર કર્યો, અને સફળતા માટે એમણે સખત મહેનત કરી. હો, રાત્રે મોડે સુધી કામ કર્યું, જાતે છાપા વેચ્યા, એમની દૃશ્યતા વધી, સફળતા એમ જ નથી મળી.
અને આશ્ચર્યની વાત તો એ છે કે આટલે સફળતા પછી માત્ર 42 વર્ષની ઉંમરે તેઓ સક્રિય વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ગયા. આવું કોણ કરે?
હા, એ જ ફ્રેન્કલિન હતા, જેથી તેઓ પોતાનો બધો સમય વિજ્ઞાન અને જાહેર સેવા માટે ફાળવી શકે. અને અહીંથી શરૂ થાય છે એમની સિદ્ધિઓનો બીજો અને કદાચ વધુ પ્રભાવશાળી અધ્યાય.
વિજ્ઞાનમાં એમનું યોગદાન તો અમઠ્યો મોટું છે.
ખૂબ જ. ખાસ કરીને વીજળી પરના એમના ક્રાંતિકારી પ્રયોગો. પેલો પ્રખ્યાત પતંગ પ્રયોગ લગભગ 1752ની આસપાસ.
હા, જેનાથી સાબિત થયું કે આકાશી વીજળી એ વીજળીનું જ એક સ્વરૂપ છે.
બરાબર. અને એના આધારે જ એમણે લાઇટનિંગ રોડની શોધ કરી, જેણે અસંખ્ય ઇમારતોને વીજળી પડવાથી બચાવી. આ બહુ મોટી શોધ હતી.
એટલું જ નહીં, બાયફોકલ્સ એટલે કે દ્વિનાભી ચશ્મા, વધુ કાર્યક્ષમ ફ્રેન્કલિન સ્ટોવ, ગાડી કેટલું ચાલી એ માપવા ઓડોમીટર, લવચિક મૂત્ર કાથેટર, એમની શોધખોળોની યાદી પણ લાંબી છે.
સાચી વાત. અને મહત્વનો એ કે આ બધી શોધો પાછળનો હેતુ માનવ જીવનને વધુ સુવિધાજનક, વધુ સારું બનાવવાનો હતો. તેમણે પોતાની કોઈ શોધ પેટન્ટ ન કરાવી.
એમ કેમ?
એમનું માનવું હતું કે જેમ આપણને બીજાઓની શોધોનો લાભ મફતમાં મળે છે, તેમ આપણી શોધોનો લાભ પણ બીજાઓને મુક્તપણે મળવો જોઈએ. આ જ એમની મહાનતા હતી, વિજ્ઞાનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે.
અદ્ભુત વિચારસરણી.
આ શોધખોળોને કારણે એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. તેઓ લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીના સભ્ય બન્યા, અને ફિલેડેલ્ફિયામાં પણ એમણે જંટુની ભાવનાને આખા શહેરમાં વિસ્તારી.
હા, એમણે ઘણા નાગરિક પ્રોજેક્ટ શરૂ કર્યા ને?
હા, પહેલી સાર્વજનિક લાઇબ્રેરી, સબસ્ક્રિપ્શન લાઇબ્રેરી, પહેલી ફાયર ડિપાર્ટમેન્ટ કંપની, પેન્સિલ્વેનિયા હોસ્પિટલ, એકેડમી જે આજે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા છે, આ બધાની સ્થાપનામાં એમનો સિંહ ફાળો હતો. પોસ્ટલ સિસ્ટમમાં પણ મોટા સુધારા કર્યા, એને વધુ કાર્યક્ષમ બનાવી.
એટલે એક સફળ ઉદ્યોગપતિ, પછી મહાન વૈજ્ઞાનિક અને શોધક, અને સફળ નાગરિક નેતા, અને પછી શરૂ થઈ એમની રાજદ્વારી કારકિર્દી. લંડનમાં એજન્ટ તરીકે, પછી અમેરિકન ક્રાંતિમાં અને ફ્રાન્સમાં રાજદૂત તરીકે, આ ભૂમિકાઓ પણ એટલી જ મહત્વની રહી.
બિલકુલ. લંડનમાં તેઓ લગભગ 18 વર્ષ રહ્યા, 1757-1775, વસાહતોના પ્રતિનિધિ તરીકે. એમણે બ્રિટન અને વસાહતોમાં સમાધાન કરાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયા. ના. અને 1774માં પેલો હચિન્સન પત્રોનો મામલો બન્યો. એ પત્રો એમણે લીક કર્યા હતા, જેના કારણે બ્રિટિશ પ્રિવી કાઉન્સિલમાં એમનું જાહેરમાં ભયંકર અપમાન થયું. કોકપિટ કહેવાય છે એ ઘટનાને.
હા, સાંભળ્યું છે.
એ અપમાને એમને અંગત રીતે ખૂબ ઠેસ પહોંચાડી અને બ્રિટન સાથેના સમાધાનની આશા લગભગ ખતમ થઈ ગઈ. એક ક્ષણથી તેઓ પૂરેપૂરા ક્રાંતિના પક્ષે આવી ગયા.
પછી તો અમેરિકા પાછા આવીને બીજી કોન્ટિનેન્ટલ કોંગ્રેસમાં સક્રિય થયા.
હા, તેઓ સ્વતંત્રતાની ઘોષણાનો મુસદ્દો ઘડનાર 5 સભ્યોની સમિતિમાં હતા અને એમનું પેલું વાક્ય બહુ પ્રખ્યાત થયું જ્યારે સહી કરવાની વાત આવી ત્યારે. એમણે કહ્યું, વી મસ્ટ ઇનડીડ ઓલ હેંગ ટુગેધર ઓર મોસ્ટ અશ્યોરેડલી વી શેલ ઓલ હેંગ સેપરેટલી.
આપણે સૌએ સાથે રહેવું જ પડશે, નહીતર ચોક્કસપણે આપણે સૌ અલગ અલગ લટકીશું. શું વાત છે!
અને પછી ક્રાંતિ દરમિયાન એમણે સૌથી મહત્વનું કામ કર્યું ફ્રાન્સમાં અમેરિકાના રાજદૂત તરીકે 1776 થી 1785.
ત્યાં તો એમણે કમાલ કરી દીધી. એમની સાદગીભરી છબી, પેલી ફર ટોપી, એમની લોકપ્રિયતા અને એમની કૂટનીતિક કુશળતા.
એમની ઉંમર 70 વર્ષ હતી, છતાં એમણે ફ્રાન્સ સાથે નિર્ણાયક લશ્કરી અને આર્થિક જોડાણ 1778 કરાવ્યું. આ ફ્રેન્ચ મદદ વિના અમેરિકન વિજય લગભગ અશક્ય હતો.
સાચી વાત.
પછી 1783ની પેરિસ સંધિ, જેનાથી યુદ્ધનો અંત આવ્યો અને બ્રિટને અમેરિકાની સ્વતંત્રતા સ્વીકારી, એની વાટાઘાટોમાં પણ એમની મુખ્ય ભૂમિકા હતી.
અને નિવૃત્તિની ઉંમરે પણ શાંતિથી બેઠા નહીં. 81 વર્ષની ઉંમરે પણ તેઓ 1787ના બંધારણીય સંમેલનમાં હાજર રહ્યા.
હા, સૌથી વરિષ્ઠ સભ્ય તરીકે એમણે ત્યાં પણ સમાધાનકારી ભૂમિકા ભજવી અને બધાને બંધારણ સ્વીકારવા માટે સમજાવ્યા, ભલે સંપૂર્ણ ન હોય.
અને જીવનના અંત સુધી તેઓ સક્રિય રહ્યા.
બિલકુલ. 1790માં મૃત્યુના થોડા સમય પહેલા એમણે ગુલામી નાબૂદ કરવા માટે કોંગ્રેસને અરજી કરી અને એ જ વર્ષે 17 એપ્રિલે 84 વર્ષની વયે એમનું અવસાન થયું. ફિલાડેલ્ફિયામાં એમના અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટ્યા હતા.
વાહ, શું ભરપૂર જીવન! આટલી બધી સિદ્ધિઓ, આટલા બધા ક્ષેત્રોમાં યોગદાન. એમની આ સફર પાછળ કઈ મૂળભૂત ફિલોસોફી કે મૂલ્યો કામ કરી રહ્યા હતા? શું હતું એમના જીવનનું ચાલકબળ?
ફ્રેન્કલિનના જીવન અને વિચારનું કેન્દ્રબિંદુ જો એક શબ્દમાં કહેવું હોય તો હતું વ્યવહારવાદ, પ્રેગ્મેટિઝમ.
પ્રેગ્મેટિઝમ
એટલે?
એટલે કે એમના માટે કોઈ વિચાર કે સિદ્ધાંત સારો છે કે નહીં તેની સાચી કસોટી એ હતી કે તે વ્યવહારમાં કેટલો ઉપયોગી છે, એનાથી નક્કર પરિણામ શું મળે છે, માનવ સુખમાં વધારો થાય છે કે નહીં. અમૂર્ત હવામાં વાતો કરવા કરતાં પ્રેક્ટિકલ પરિણામ ઉપર એમનો મુખ્ય ભાર હતો.
એમની વિચારધારામાં ઘણા અલગ અલગ પ્રવાહોનો સંગમ દેખાય છે.
ચોક્કસ. એક તરફ એમનામાં પ્યુરિટન વારસામાંથી મળેલી મહેનત, કરકસર અને સ્વરશિસ્તની નીતિ હતી, પણ ધર્મશાસ્ત્રના કડક નિયમો કે આડંબર વગર. બીજી તરફ જ્ઞાનોદય યુગનો તર્કવાદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો, દરેક વસ્તુને પ્રશ્ન કરવો, પ્રયોગ કરવો, પુરાવા શોધવા.
અને ધર્મ વિશે શું માનતા? તેઓ મોટે ભાગે ડેઇઝમમાં માનતા, એટલે કે એક એવા તર્કસંગત સર્જનહારમાં શ્રદ્ધા જેણે આ સૃષ્ટિ બનાવી અને એના નિયમો ઘડ્યા, પણ પછી દુનિયાની રોજબરોજની ઘટનાઓમાં સીધો હસ્તક્ષેપ નથી કરતો. એમના મતે ઈશ્વરની સાચી સેવા એ માનવ સેવા છે. ધર્મનું મૂલ્ય લોકોને સારા સદગુણી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં છે, બાકી કર્મકાંડ કે સિદ્ધાંતોમાં નહીં.
અને પેલી 13 ગુણોની યોજના, એ પણ આ વ્યવહારવાદનું જ ઉદાહરણ છે.
બિલકુલ. એ કોઈ સંત બનવાનો પ્રયાસ નહોતો કે પછી પાપના ડરથી પ્રેરાયેલો નહોતો. એ તો સફળ અને સુખી જીવન જીવવા માટે, પોતાની જાતને સુધારવા માટેનું એક પ્રેક્ટિકલ સાધન હતું, એક પદ્ધતિ હતી.
એટલે રોજ પોતાની પ્રગતિ નોંધવી, ક્યાં ચૂક થઈ એ જોવું અને ફરી પ્રયત્ન કરવો.
હા, મુખ્ય વાત પ્રયત્ન હતો, સંપૂર્ણતા નહીં. આ દર્શાવે છે કે તેઓ માનતા હતા કે તર્ક અને સતત મહેનતથી વ્યક્તિ પોતાનું ચારિત્ર્ય ઘડી શકે છે, સુધારી શકે છે. આ જ ભાવના એમના નાગરિક સદગુણના ખ્યાલમાં પણ દેખાય છે.
નાગરિક સદગુણ એ શું?
એમનું માનવું હતું કે સમાજની પ્રગતિ માટે સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકો, કારીગરો, દુકાનદારો, વેપારીઓ ખૂબ મહત્વના છે, અને જ્યારે આ લોકો સ્વૈચ્છિક રીતે ભેગા મળીને પોતાના સમુદાયની સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરે, જેમ એમની જંટો ક્લબ કરતી હતી, ત્યારે સમાજ સુધરે છે. વ્યક્તિગત સુધારણા અને સામુદાયિક સુધારણા એકબીજા સાથે જોડાયેલા છે.
ખૂબ રસપ્રદ. આ બધું કરવા પાછળ એમની મુખ્ય પ્રેરણા શું હતી? શું ડ્રાઈવ કરતું હતું એમને?
મુખ્યત્વે 3 બાબતો કહી શકાય. પહેલું, સ્વસુધારણાનો એક અદમ્ય જુસ્સો, સતત કંઈક નવું શીખવું, પોતાની જાતને બૌદ્ધિક, નૈતિક અને આર્થિક રીતે વધુ સારી બનાવવી.
બીજું
એક ઊંડી નાગરિક ભાવના. એમનામાં એક વૃત્તિ હતી કે ક્યાંય કોઈ સમસ્યા જુએ તો એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે, સમુદાયનું જીવન સુધારવાનો પ્રયત્ન કરે. અને ત્રીજું, કદાચ જાહેર સ્વીકૃતિ અને પ્રભાવ મેળવવાની ઈચ્છા પણ હતી, પણ એનો ઉપયોગ તેઓ સારા કામ માટે, પોતાના આદર્શોને આગળ વધારવા માટે કરવા માંગતા હતા.
અને એમને પણ મુશ્કેલીઓ તો આવી જ હશે. પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કરતા? એમની રીત શું હતી?
એમની રીત ખૂબ જ આમ સ્થિતિસ્થાપક અને અનુકૂલનક્ષમ હતી. તેઓ સમસ્યાઓને એક વૈજ્ઞાનિકની જેમ જોતા, એક પ્રોબ્લેમ જેને સોલ્વ કરવાનો છે.
એટલે કે
પહેલા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું, પછી અલગ અલગ ઉકેલો વિચારવા, પ્રયોગ કરવો, પરિણામ જોવું અને જરૂર પડે તો પોતાની પદ્ધતિ બદલવી. તર્ક, ધીરજ અને સહયોગનો ઉપયોગ કરતા, વિરોધીઓ સાથે પણ સીધા ટકરાવને બદલે રમૂજ, સમજાવટ અને પોતાના વ્યક્તિત્વના પ્રભાવનો ઉપયોગ કરીને એમને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરતા.
અને નિષ્ફળતા?
નિષ્ફળતાને અંત ન ગણતા, પણ વધુ માહિતી તરીકે ગણીને તેમાંથી શીખતા. અને વાતચીતમાં પણ પોતાની વાત મક્કમતાથી કહેતા, પણ ક્યારે હઠાગ્રહ ન રાખતા. મને લાગે છે કે, અથવા કદાચ આમ હોઈ શકે જેવા શબ્દો વાપરીને બીજાને સાંભળવા અને ચર્ચા માટે જગ્યા રાખતા.
આ લાંબા અને ઘટનાપૂર્ણ જીવનમાં જો ત્રણ મુખ્ય એવા વળાંક કે ટર્નિંગ પોઈન્ટ્સ ગણવા હોય જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી, તો એ કયા હશે?
ત્રણ મુખ્ય વળાંક પસંદ કરવા મુશ્કેલ છે, કારણ કે એમનું જીવન જ વળાંકોથી ભરેલું હતું. પણ કદાચ આ ત્રણ સૌથી મહત્વના કહી શકાય. પહેલો, 17 વર્ષની ઉંમરે પેલું બોસ્ટનથી ફિલાડેલ્ફિયા ભાગી જવું. 1723માં આ માત્ર એક શહેરથી બીજા શહેરમાં જવાની વાત નહોતી, એ પોતાના ભૂતકાળના બંધનોમાંથી મુક્તિ હતી, પોતાના ભાગ્યના નિર્માતા બનવાનો પહેલો મક્કમ નિર્ણય હતો.
હા, એણે એમને સ્વતંત્ર બનાવ્યા.
બરાબર, એણે એમને શીખવ્યું કે વ્યક્તિ ધારે તો પોતાની પરિસ્થિતિ બદલી શકે છે, સામાજિક ગતિશીલતા શક્ય છે. અમેરિકન સ્વપ્નનો પાયો એમના માટે કદાચ અહીં જ નંખાયો.
ઓકે, બીજો કયો ગણી શકાય?
બીજો હું કહીશ કે લગભગ 1752માં થયેલો પેલો પતંગ પ્રયોગ અને તેનાથી મળેલી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક ખ્યાતિ, જ્યારે એમણે સાબિત કર્યું કે આકાશી વીજળી એ વીજળી જ છે અને લાઇટનિંગ રોડની શોધ કરી, ત્યારે તેઓ માત્ર અમેરિકાના નહીં પણ વિશ્વના અગ્રણી બુદ્ધિજીવી તરીકે સ્થાપિત થયા.
એનાથી શું ફરક પડ્યો?
આ ખ્યાતિએ પાછળથી એમના રાજકીય અને રાજદ્વારી પ્રયાસોને ખૂબ વિશ્વસનીયતા આપી. એમણે અમેરિકન બૌદ્ધિક ક્ષમતાનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કર્યું અને એણે વિજ્ઞાનને માત્ર પ્રયોગશાળાની વસ્તુ ન રહેવા દેતા સામાન્ય માણસના જીવનને સ્પર્શતા વ્યવહારુ લાભ સાથે જોડી દીધું.
સાચી વાત છે. અને ત્રીજો વળાંક?
ત્રીજો મારા મતે 1774માં લંડનમાં પ્રિવી કાઉન્સિલ સમક્ષ થયેલું પેલું જાહેરમાં અપમાન, જેને કોકપિટ અપમાન કહેવાય છે.
હચિન્સન પત્રો લીક કરવા બદલ જે થયું એ.
હા, એ દિવસે એમની જે રીતે જાહેરમાં નિંદા અને બેઇજ્જતી કરવામાં આવી, એ અનુભવે બ્રિટન સાથેના એમના ભાવનાત્મક અને રાજકીય સંબંધોને હંમેશ માટે તોડી નાખ્યા. સમાધાનની રહીસહી આશા પણ ખતમ થઈ ગઈ. એ ક્ષણથી ફ્રેન્કલિન મનથી સંપૂર્ણપણે અમેરિકન ક્રાંતિકારી બની ગયા. જે વ્યક્તિ સેતુ બાંધવા ગઈ હતી, તે હવે અમેરિકાની સ્વતંત્રતા માટે લડવા માટે મક્કમ બની ગઈ.
આ ત્રણેય ઘટનાઓ ખરેખર એમના જીવનના નિર્ણાયક પડાવ લાગે છે. હવે ફ્રેન્કલિનના આખા જીવનમાંથી, એમના સંઘર્ષો અને સફળતાઓમાંથી આજના સમય માટે શું શીખી શકાય? કયા માનવીય પાઠ મળે છે જે આજે પણ પ્રસ્તુત હોય?
ઘણા પાઠ છે. સૌથી પહેલું તો સતત સ્વસુધારણાનું મહત્વ. ફ્રેન્કલિનનું જીવન બતાવે છે કે ચારિત્ર્ય એ કોઈ પથ્થર પર લખાયેલી વસ્તુ નથી, એક પ્રોજેક્ટ છે જેને તમે શિસ્તબદ્ધ પ્રયત્નો દ્વારા, રોજિંદી પ્રેક્ટિસથી સક્રિય રીતે ઘડી શકો છો, સુધારી શકો છો.
અને બીજું
વ્યૂહાત્મક નેટવર્કિંગ અને સંબંધો બાંધવાની કળા. એમની જન્ટો ક્લબ હોય કે પછી ફ્રાન્સમાં એમણે બનાવેલું વિશાળ નેટવર્ક, એમણે હંમેશા સંબંધો બાંધવા અને તેને જાળવવા પર ભાર મૂક્યો. સફળતા માટે આ ખૂબ જરૂરી છે.
એમનો વ્યવહારો આદર્શવાદ પણ મને બહુ પ્રેરણાદાયક લાગે છે.
બરાબર, ઉચ્ચ સિદ્ધાંતો રાખવા અને સાથે સાથે જમીન પર રહીને નક્કર પરિણામો મેળવવા આ બંને વચ્ચે એમણે જે સંતુલન જાળવ્યું એ શીખવા જેવું છે. પછી એમની અનુકૂલન સાધવાની અને જીવનના અલગ અલગ તબક્કે પોતાની જાતને નવી રીતે ઘડવાની, આમ કહીએ તો રીઇન્વેન્ટ કરવાની.
હા, પ્રિન્ટરમાંથી વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિકમાંથી રાજદ્વારી.
બરાબર. એમણે ક્યારે શીખવાનું બંધ ન કર્યું, બદલાતા સંજોગો પ્રમાણે પોતાની જાતને બદલતા રહ્યા અને છેલ્લે વ્યક્તિગત સફળતાને સમાજ સેવા સાથે કેવી રીતે જોડવી એનું ઉત્તમ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું. બંને એકબીજાને મજબૂત કરી શકે છે.
પણ એ પણ સાચું છે કે તેઓ સંપૂર્ણ નહોતા, એમની ખામીઓ પણ હતી. જેમ કે શરૂઆતમાં ગુલામી પ્રત્યે એમનું વલણ થોડું ઢીલું હતું, જો કે પાછળથી એ બદલાયું. એમના પોતાના પુત્ર વિલિયમ સાથેનો એમનો સંબંધ રાજકીય મતભેદોને કારણે તૂટી ગયો. આ બધું એમને વધુ માનવીય બનાવે છે, નહીં?
ચોક્કસ. અને એટલે જ એમની વાર્તા વધુ પ્રેરણાદાયક બને છે. એ દર્શાવે છે કે તેઓ પણ આપણા જેવા જ માણસ હતા, જે સંઘર્ષ કરતા હતા, ભૂલો કરતા હતા અને તેમાંથી શીખતા હતા. એમની વાર્તા એ નથી કે તેઓ સંપૂર્ણ હતા, પણ એ છે કે તેઓ સતત વધુ સારા બનવાનો પ્રયત્ન કરતા રહ્યા. મહત્વાકાંક્ષા અને સમુદાય પ્રત્યેની નિષ્ઠા વચ્ચેનું સંતુલન, બુદ્ધિ અને રમૂજનો ઉપયોગ, રાજકીય વિભાજનનો સામનો કરવાની રીત, આ બધું આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
તો આટલી વિસ્તૃત અને રસપ્રદ ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય શીખ તારવવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કઈ હશે?
ત્રણ મુખ્ય શીખ. ભાવનાત્મક સૂજ તરીકે હું એમના પોતાના પુત્ર વિલિયમ સાથેના સંબંધના અંતને પસંદ કરીશ.
કેમ?
કારણ કે વિલિયમ ક્રાંતિ દરમિયાન બ્રિટન પ્રત્યે વફાદાર રહ્યા અને એમના પિતા બેન્જામિન અમેરિકન પક્ષે હતા. આ રાજકીય મતભેદોને કારણે પિતા પુત્ર વચ્ચે એવી દિવાલ ઊભી થઈ ગઈ જે ક્યારે તૂટી નહીં. આ દર્શાવે છે કે ઊંડા સિદ્ધાંતો અને જાહેર જીવનની પ્રતિબદ્ધતાઓ અંગત સંબંધો પર કેટલી મોટી અને ક્યારેક દુઃખદ કિંમત વસૂલી શકે છે. ક્યારેક મતભેદો એટલા મૂળભૂત હોય છે કે સમાધાન શક્ય જ નથી બનતું.
ખૂબ માર્મિક અને દુઃખદ વાત છે. અને બૌદ્ધિક સૂચ તરીકે?
બૌદ્ધિક રીતે જે વાત મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે એ છે કે ફ્રેન્કલિને જીવનના લગભગ દરેક પાસામાં, પછી ભલે તે વીજળીના પ્રયોગો હોય, ફિલાડેલ્ફિયાની નાગરિક સમસ્યાઓનો ઉકેલ હોય, ફ્રાન્સ સાથેની કૂટનીતિ હોય કે પછી પોતાની નૈતિક સુધારણાનો પેલો 13 ગુણોનો પ્રોજેક્ટ હોય, એમાં વૈજ્ઞાનિક પદ્ધતિ લાગુ કરી.
વૈજ્ઞાનિક પદ્ધતિ?
હા. નિરીક્ષણ કરવું, પૂર્વધારણા બાંધવી, પ્રયોગ કરવો, માહિતી એકઠી કરવી, સહયોગ કરવો, પરિણામોનું વિશ્લેષણ કરવું અને જરૂર પડે તો પોતાની પદ્ધતિ કે વિચારમાં સુધારો કરવો. આ પદ્ધતિસરનો અભિગમ જ એમની સફળતાનું એક મોટું રહસ્ય હતું. એ શીખવે છે કે કોઈપણ ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે માત્ર સારો વિચાર કે દ્રષ્ટિ પૂરતી નથી, તેને અમલમાં મૂકવાની પદ્ધતિસરની પ્રક્રિયા પણ એટલી જ જરૂરી છે. વિઝન અને એક્ઝિક્યુશન બંને.
બરાબર. અને અંતે એક સાર્વત્રિક શીખ જે કદાચ દરેકને પોતાના જીવનમાં ઉપયોગી થઈ શકે.
સાર્વત્રિક સૂચ તરીકે હું ફ્રેન્કલિનની પોતાના 84 વર્ષના લાંબા જીવન દરમિયાન સતત પોતાની જાતને પુનઃશોધવાની રીઇન્વેન્ટ અદ્ભુત ક્ષમતાને ગણાવીશ. પ્રિન્ટર, લેખક, શોધક, વૈજ્ઞાનિક, નાગરિક નેતા, રાજદ્વારી, રાષ્ટ્ર નિર્માતા, એમણે ક્યારે પોતાની જાતને એક ચોક્કસ ભૂમિકા કે ઓળખમાં બંધાવા ન દીધી.
એ સાચું છે.
એમનું જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે વ્યક્તિગત વિકાસ અને વૃદ્ધિની કોઈ ઉંમર મર્યાદા નથી હોતી. શિસ્ત, સતત શીખવાની વૃત્તિ, વ્યૂહાત્મક વિચારસરણી અને બદલાતા સમય સાથે સક્રિય રીતે તાલ મિલાવીને ચાલવાની તૈયારી, આ ગુણો દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના સંજોગો પર કાબૂ મેળવી શકે છે અને પોતાના જીવનને અને કદાચ દુનિયા પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. મતલબ કે વ્યક્તિગત વૃદ્ધિ ક્યારે અટકતી નથી જો આપણે પ્રયત્ન કરતા રહીએ.
અદ્ભુત. બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ખરેખર એક ખુલ્લા પુસ્તક જેવું છે, જેમાંથી દરેક પેઢી કંઈક ને કંઈક નવું અને પ્રેરણાદાયક શીખી શકે છે. તેમની વાર્તા આપણને વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને સામુદાયિક યોગદાન વચ્ચે સંતુલન સાધવા માટે ચોક્કસપણે પ્રેરણા આપે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વ વિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.